पति परायणता। जेम जेम वर्षों वीतता गया तेम तेम लीलावती नारायण भाईना गमा अणगमा मरजी नामरजी थी वाकेफ थता गया। तेमने पोतानु जीवन घड़तर ज ए रीतनु करी नाख्यु हतु कि नारायण भाई ने गमे तेज करवू, जे न गमे ते तो क्यारे ही न करवू। तेमनी मरजी तेज पोतानी पण मरजी, एमा क्याय पोतानो ठराव नहीं। पछी गम्मे ते परिस्थिति होय, नानी बाबत होय के मोटी बाबत, नारायण भाई नी मर्जी प्रमाणे ज जीवन जीवू ते तेमणे पोतानो जीवन मंत्र बनावी दीधो हतो। लीलावती सरसपुर थी चाली ने कालूपुर मंदिरे सत्संगी बहनों साथे जता, पाछा आवती वखते त्यांती शाकभाजी पण लई आवता, आवु घणी वार करता। घरे आवता रस्तामां कैलिको डोम आवतु, एक वखत लीलावती नी नजर त्यानी दुकान मां लटकावेली एक साड़ी पर गई। ते साड़ी तेमने घणी गमी गई, भाव पूछता रुपया 75 नीचे एम कह्यूं। ए वखते लीलावती पासे तेमना भाईये पसलीना आपेला रुपया 100 पड़ा हता। तेओए घरे आवी नारायण भाई ने वात करी के मैं एक साड़ी जोई छे, मने ते गमी छे, तेनी किम्मत रुपया 75 छे, जो आप हा पाड़ो तो तमे मने ए साड़ी लई आपो, मारा भाईये आपेला पैसा मारी पासे पड़ा छे। नारायण भाईये लीलावती ने समझावता कह्यू, आपणे एवी भारे साड़ी पहरीने शुं करवू छे, एना करता एम करो कि रुपया 35 वाली बे साड़ी लई लो तो वारा फरती पहराय, अने रुपया 5 वधे तो दूध शाकमां आपणने काम लागशे। आवू सांभळता लीलावती काई बोल्या नहीं, कोई चर्चा पण करी नहीं, परंतु सामेथी कह्यू, सारू तो रुपया 35 नी बे साड़ी लई आपो, तमे लावी आपशो तेज आनंद थी पहरीश। आ घटना पछी वर्षो सुधी लीलावतीए एवा सस्ता भावनी ज साड़ी पहरी। आ घटना पछी तेमने एम विचार थयो कि मने मोंघी साड़ी लेवानु मन थयु ज केम, पछी तो तेमने मन ज एवु वैराग्य वाळु करी नाख्यु के कोई भारे के रजोगुणी वस्तु गमे ज नहीं। त्यार बाद एमने भारे मोंघी साड़ीनो मोह ज उतरी गयो। पाछली जिंदगी मां ज्यारे नारायण भाईए आर्थिक परिस्थिति थोड़ी सारी बतावी त्यारे लीलावतीनी दृष्टिए तेमनी पासे भारे घणी साड़ियों रहती, त्यारे तेओ एवू कहता कि हवे आ साड़ियों छे हूँ पहेरू छू खरी, पण मने हवे एनो जराय मोह रह्यो नथी। आपणे जोईए तो ए साड़ियों सादी अने सस्ती ज होय, परंतु लीलावतीनी दृष्टिए ते बद्दी भारे हती। आ छे पतिव्रता नारी, पतिनी मर्जी जेमा न होय ते करवू ज नहीं। नारायण भाईनी भारे साड़ीमां मर्जी नथी तेवु जाण्या पछी क्यारे ए मागणी तो करी ज नहीं, पण मनमां ज ए प्रत्ये अणगमो करी नाख्यो। एक वखत नारायण भाई नेशनल एवोर्ड लेवा हैदराबाद गया हता, त्यांथी आव्या त्यारे लीलावती माटे 6 साड़ियों लई आव्या। आवीने लीलावती ने कहे, तमारा माटे 6 साड़ियों लई आव्यो छूं, त्यां सस्ती मळती हती, रुपया 6 नी 1 एटले 6 लई आव्यो छूं, तमारे हवे वारा फरती पहेराशे, आओ तमने बतावू। लीलावती कहे, हूँ पछी जोईश, तमे थाकीने आव्या छो, पहला नाहीने थोड़ो नास्तो करो, दूध पीवो, पछी शांतिथी बतावजो। નાસ્તો કર્યા પછી નારાયણ ભાઈએ સાડીઓ કાઢી તો દરેકે દરેક સાડીની ડિઝાઇન એક સરખી જ હતી, ફક્ત કલર જુદા હતા. આવી સાડી જોઈ લીલાવતી હસી પડ્યા. નારાયણભાઈ કહે, કેમ, શું થયું, શા માટે હસો છો? લીલાવતી કહે, આ દરેક સાડીઓમાં ડિઝાઇન તો એક સરખી જ છે. નારાયણભાઈએ ત્યારે જ સાડીઓને ધારીને જોઈ અને બોલ્યા, એવો મને ખ્યાલ ન રહ્યો. હવે તમે આવી સરખી ડિઝાઇનવાળી સાડીઓ પહેરશો? લીલાવતી કહે, તમે લાવ્યા છો તો હું આનંદથી પહેરીશ, ભલે ને એક સરખી ડિઝાઇન રહી. આમ લીલાવતી ગમા અણગમાથી પર થઈ ગયા હતા. બસ ફક્ત નારાયણભાઈના રાજીપામાં જ રાજી રહેતા. એક વખત લીલાવતીના ભાઈના લગ્ન હતા અને તેમણે નારાયણભાઈ પાસે મુંબઈ લગ્નમાં જવાની પરવાનગી માગી. ત્યારે તો નારાયણભાઈએ અનુમતિ આપી અને લીલાવતીએ જવાની બધી તૈયારી પણ કરી. જવાના દિવસે સ્ટેશને જવા ઘોડાગાડી આવીને બહાર ઊભી રહી છે ત્યારે નારાયણભાઈ કહે, અનંત જન્મમાં ઘણા ભાઈઓ થયા હશે, તેમાંથી અત્યારે ક્યાંય બધા યાદ છે? જેવા એ બધા તેવા જ આ છે, તો પછી આમને પણ એ બધાના જેવા જ જાણો. એ બધાના પ્રસંગમાં ક્યાં જાઓ છો? જવું હોય તોય કેવી રીતે જવાના છો? આવું સાંભળતા લીલાવતીએ કહ્યું, તમારું વચન માથે ચડાવું છું, કાંઈ નહીં, ભાઈના લગ્નમાં નથી જતી. બસ એમ કહી બધી તૈયારી કરી હોવા છતાં સગા ભાઈના લગ્નમાં લીલાવતી ગયા નહીં. પતિવ્રતાના લક્ષણની આ પરાકાષ્ઠા કહી શકાય. પોતાનું ગમતું અને પોતાના બધા ઠરાવ સર્વ કાંઈ બાજુએ મૂકી દઈ પતિના ગમતામાં રહેવું તે લીલાવતીએ ચરિતાર્થ કરી બતાવ્યું. સાસરામાં અતિશય આર્થિક તંગી, પતિની આવક ઓછી હોવા છતાંય લીલાવતીએ ક્યારેય પિયરમાં પોતાના ભાઈઓને એ વિશે વાત કરેલી નહીં. તેમના ભાઈઓ જ્યારે તેમને મળવા આવે ત્યારે તેઓ સારા કપડાં પહેરતા અને તેમના માટે જમવાનું પણ સારું સારું બનાવતા. આથી તેમના ભાઈઓને લીલાવતીની આર્થિક પરિસ્થિતિની ખાસ જાણ નહોતી. ભાઈઓના ગયા પછી લીલાવતીને થોડો વખત વધુ કરકસર કરવી પડતી, થોડો વખત શાક વગર ચલાવે અને બીજી ચીજવસ્તુઓમાં કરકસર કરી મહિનો પૂરો કરતા. એક વખત કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર અચાનક લીલાવતીના ભાઈ તેમને મળવા તેમના ઘેર પહોંચી ગયા. એ વખતે લીલાવતીએ થીંગડા મારેલા કપડાં પહેર્યા હતા. બહેનની આવી પરિસ્થિતિ જોઈ ભાઈ દિલગીર થઈ રડવા લાગ્યા. તેમને રડતા જોઈ લીલાવતીએ પૂછ્યું, ભાઈ કેમ રડો છો, શું થયું? ભાઈ કહે, કાંઈ નહીં. લીલાવતીએ ફરી પૂછ્યું, કાંઈ નથી તો રડો છો શા માટે? વારંવાર આગ્રહપૂર્વક પૂછતા તેમના ભાઈએ કહ્યું, બહેન, તમારી સાવ આવી નબળી આર્થિક પરિસ્થિતિ છે કે તમારે આવા થીગડા મારેલા કપડાં પહેરવા પડે છે? તમે તો અમને જાણ પણ કરતા નથી. આવું સાંભળતા લીલાવતીએ તેમના ભાઈને ખૂબ સુંદર જવાબ આપ્યો, ઓહો, એમાં રડવાનું શું? અમારી ગરીબ સ્થિતિ છે. મારું લગ્ન નક્કી થયું ત્યારે તમે બધા નાના હતા. મને એમણે પૂછેલું અને ગરીબ છું એમ પણ જણાવેલું. હું એમની સાથે એ શરતે જ પરણી છું કે જેવું હશે એવું હું કરકસરથી ઘર ચલાવીશ ને આનંદથી તમારી સાથે રહીશ. તો થીગડું મારું એમાં શું શોભા જતી રહી? કોઈ જુવે તો એમાં કંઈ આબરૂ નથી જતી, આબરૂ તો સારું કામ કરીએ તો સારી રહે. થીગડાવાળા કપડાથી આપણી શોભા જતી ન રહે, ગરીબાઈથી કંઈ આપણી વાતો ન થાય. ગરીબી તો ભાઈ આપણી શોભા છે. દાગીનો ન પહેરીએ ને સારા વસ્ત્રો ન પહેરીએ તો શું વાંધો છે? ગરીબાઈ હોય પણ જીવન પવિત્ર હોય તો બધા ગુણ ગાશે, ભવિષ્યમાં ચોપડીમાં આપણા ગુણ લખશે. એમ નહીં કહે કે કપડાં સારા ન પહેર્યા કે આમ કર્યું. હવે તું રડ નહીં, તારા બનેવી આવશે તો એમને એમ થશે કે મેં ફરિયાદ કરી હશે. હવે છાનો રહે અને મુંબઈ જઈને આ વાત કોઈને કરતો નહીં. કેટલો ઠાવકાઈ ભર્યો સુંદર જવાબ! બધી જ બહેનો માટે આ એક આદર્શ ઉદાહરણ છે કે આર્થિક સંકડામણમાં પણ જો સાચી સમજણ હોય તો ગમે તેવી પરિસ્થિતિ આવે સંતોષ અને આનંદથી રહી શકાય છે. અને બીજું એ પણ શીખવા મળે છે કે પોતાની સાસરીની પરિસ્થિતિની જાણ પિયરમાં કરી ત્યાંથી મદદ માગવી નહીં, પોતાના પતિની આવકમાંથી જ ઘર વ્યવહાર ચલાવતા શીખી ખુમારીથી આનંદમાં રહેતા શીખું. જેને ભગવાન ભજવા છે એણે તો પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદમાં રહે તો જ ભગવાન પ્રસન્ન થાય છે. એ દિવસે નારાયણભાઈને કામ હોવાથી રાત્રે તેઓ મોડા આવશે એવું એમણે કહેવડાવ્યું. આથી લીલાવતીએ તેમના ભાઈને કહ્યું, ભાઈ તું ખોટું ન લગાડતો, પરંતુ અત્યારે ઘરમાં હું એકલી છું, તારા બનેવી છે નહીં, તો તું રાત બીજે રહેવાની વ્યવસ્થા કરી લઈ સવારે તારા બનેવી ઘરમાં હોય ત્યારે આવજે. હવે મારા લગ્ન થઈ ગયા છે ને પતિવ્રતા સ્ત્રી તેના પતિની ગેરહાજરીમાં બીજા પુરુષ સાથે ન રહે માટે તું સવારે આવજે. ભાઈ તો બહેનની આવી પતિવ્રતાની નિષ્ઠા જોઈ દિગ્મૂઢ થઈ ગયા. તેમને બહેન પ્રત્યે અનહદ માન ઉપજ્યું અને ખુશીથી તેઓ રાત બીજે રોકાઈ બીજે દિવસે સવારે પાછા આવ્યા. પતિવ્રતાના લક્ષણની આ પરાકાષ્ઠા છે. પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે એક ઘરમાં એકાંતમાં ન રહેવું, એમ મુક્તો પોતાના વર્તન દ્વારા સમાજમાં આદર્શ પ્રસ્થાપિત કરે છે. અત્યારના કળિયુગમાં ધીમે ધીમે સંબંધોનું મૂલ્ય ઘટતું જાય છે, ત્યાં જો પૂરતી મર્યાદા સાથે રહેવામાં આવે તો સંબંધો ક્યારેય કલંકરૂપ બને નહીં. નારાયણભાઈની સાથે રહેતા લીલાવતી શ્રીજી મહારાજની સર્વોપરિતા અને બાપાશ્રીનો મહિમા પૂર્ણપણે સમજી ચૂક્યા હતા. ઘરમાં આખો દિવસ એકલા હોવાથી મહારાજ તથા બાપાને સંભાળ્યા કરતા. મહારાજના મહામુક્ત હોવાથી તેમને મૂર્તિમાં લક્ષ્મણ તરત થઈ જતો. આવી રીતે પ્રભુ સ્મરણમાં તેઓ દિવસો પસાર કર્યા કરતા. એક વખતે તેમને ટાઈફોઇડ થઈ ગયો હતો. એ એટલો બધો વધી ગયો કે તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. નારાયણભાઈને તો શાળામાં ઘણું કામ હોય એટલે તેઓ કામે જતા રહેતા અને માણેકબેન, નણંદ લીલાવતી પાસે રહેતા. થોડા દિવસે તાવ ઉતરતા તેઓ દવાખાનામાંથી ઘેર આવ્યા, પરંતુ અશક્તિ ઘણી હોવાથી ડોક્ટરે દૈહિક ક્રિયાઓ કરવાની ના પાડી હતી, ફક્ત આરામ કરવાની ખાસ સૂચના આપી હતી. નારાયણભાઈ તો લીલાવતીને ઘેર મૂકી આરામ કરવાની સલાહ આપી કામે જતા રહ્યા. લીલાવતી ઘરમાં એકલા રહ્યા. તેમને એમ થયું, ડોક્ટરે ના પાડી છે પણ હું દવાખાનામાંથી આવી છું માટે મારે શરીર શુદ્ધિ માટે સ્નાન તો કરવું જ જોઈએ. પરંતુ પોતે એટલા બધા અશક્ત થઈ ગયા હતા કે ઊભા થવાની શક્તિ જ નહોતી. તેઓ સૂતા હતા ત્યાં સામે જ બાપાશ્રીની મૂર્તિ હતી. લીલાવતીએ સૂતા સૂતા જ બાપાશ્રીને પ્રાર્થના કરી કે બાપા, મારે નાહવું છે પણ આજે શરીર સાથ નથી આપતું, અશક્તિ ઘણી લાગે છે, શું કરું? આમ પ્રાર્થના કરતા હતા ને બાપાશ્રીની મૂર્તિના અભય હાથમાંથી દિવ્ય રૂપે જળધારા થઈ અને તે ધારામાં લીલાવતીએ સ્નાન કરી લીધું. લીલાવતીને આત્મસંતોષ થઈ ગયો. બાપાશ્રીએ લીલાવતીનો નાહવાનો સંકલ્પ પૂરો કર્યો. જેમને મહારાજે પૃથ્વી પર મોકલ્યા હોય એવા મુક્તની સાથે મહારાજ હંમેશા રહી તેઓના સંકલ્પ સત્ય કરે છે. નારાયણભાઈ અને લીલાવતી ધ્રાંગધ્રાથી અમદાવાદ આવ્યા ત્યારે સૌ પ્રથમ દરિયાપુરમાં રહેતા હતા. દરિયાપુરના એ ઘરમાં એક વખત મુક્તરાજ સોમચંદ બાપા આ દંપતીને મળવા આવ્યા. નારાયણભાઈ અને સોમચંદ બાપા બાપાશ્રીના અલૌકિક મહિમાની ને અદ્ભુત પ્રતાપની વાતો કરવા લાગ્યા. ત્યારે લીલાવતી પણ એક ખૂણામાં બેસી તેમની વાતો સાંભળતા હતા. સોમચંદ બાપા બાપાશ્રીનો મહિમા ખૂબ સરસ રીતે વર્ણવતા હતા. મહિમા સાંભળી લીલાવતીને મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે બાપા કેવા હશે, એ વખતે તેઓ કેવા લાગતા હશે. મને બાપાના દર્શન ન થયા. એ વખતે હું હોત તો બાપાના દર્શન કરી શકી હોત. હવે અત્યારે બાપા ક્યાંથી આવે ને હું તેમના દર્શન ક્યાંથી કરી શકું? આમ પોતે ખેદ સાથે પસ્તાવો કરવા લાગ્યા. નારાયણભાઈ અને સોમચંદ બાપાને વાતોમાં રાત પડી ગઈ. અંધારું થતા લીલાવતી કોઈ કામસર ઊભા થયા. એ વખતે ઘરમાં અંધારું હોવાથી પડી ગયા ને બેભાન થઈ ગયા. પરંતુ એ બેભાન અવસ્થા તેમને જીવનનું અવિસ્મરણીય ભાથું આપતી ગઈ. ઉપરથી લાગતી એ બેભાન અવસ્થા વાસ્તવિક રીતે સમાધિ અવસ્થા હતી. લીલાવતીએ બાપાના દર્શનનો ઓરતો કર્યો તેમાં તો બાપાશ્રીએ તેમને પોતાના પ્રાગટ્યથી માંડીને સમગ્ર જીવન લીલાના એ સમાધિ અવસ્થામાં દર્શન કરાવ્યા ને છેલ્લે દિવ્ય તેજોમય એવા બાપાશ્રીના દર્શનથી લીલાવતી ધન્ય બની ગયા. શરદ પૂર્ણિમાનો એ દિવસ તેમના જીવનનો એક અતિ અમૂલ્ય અવસર બની ગયો. સમાધિ અવસ્થામાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમની અવસ્થા બદલાઈ ગઈ હતી. દિવ્ય દર્શનનો આનંદ તેમના ચહેરા પર વર્તાતો હતો ને ચહેરો દિવ્ય પ્રભાથી ઝળહળતો હતો. પૂજ્ય માસી જ્યારે પણ પોતાના એ અનુભવની વાત કરતા ત્યારે જાણે એ વખતે પણ તેમને એ દિવ્ય દર્શન થતું હોય એવા તાદ્રશ્ય ભાવથી એમનો ચહેરો આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠતો. તેઓ એમ કહેતા કે બાપાશ્રીના દિવ્ય તેજોમય દર્શન થયા તે જ મારા જીવનનો સૌથી આનંદમય દિવસ છે. એમ કહી મારે આનંદનો દિન આજ રે એવી પંક્તિ બોલતા તેઓ દિવ્યાનંદમાં ગરકાવ થઈ જતા. માસીને શ્રીજી મહારાજ, બાપાશ્રી તથા અનાદિ મુક્તો વિશે અતિ સ્નેહ ને દિવ્ય ભાવ હોવાથી શ્રીજી મહારાજ, બાપાશ્રી, સોમચંદ બાપા નારાયણ મામા વગેરે અનેક મુક્તોના અવારનવાર દર્શન થયા કરતા, તેમની સાથે વાર્તાલાપ કરવાનો પણ આનંદ તેઓ માણતા. તેઓ જ્યારે જ્યારે મોટો મંદવાડ ગ્રહણ કરતા ત્યારે તેમના દ્વારા મહારાજને બાપાશ્રી જ બધી ક્રિયા કરતા. જમે તો મહારાજ જમે છે, બોલે તો મહારાજ બોલે છે, એવો પોતાને તો અનુભવ થતો જ. પણ સેવામાં રહેલા સેવક સેવિકાઓને પણ એવા દિવ્ય ભાવની અનુભૂતિ થતી. ભક્ત ચિંતામણીમાં અવલબાઈની વાત આવે છે કે તેઓ મહારાજ રૂપ વર્તતા ત્યારે તેમના મુખે મહારાજ બોલતા હતા. આવી જ દિવ્ય સ્થિતિ પૂજ્ય માસી પણ ઘણી વખત જણાવતા.